તમે ગમે એટલું વાંચો અને ગમે એટલું માણસ ને સમજવા જાઓ અને ગમે એટલા ધામ ફળો, આને જો ન કંટ્રોલ કર્યું તો કશું જ થવાનું નથી. યુ ગેટ માય પોઈન્ટ? ઇટ્સ નો યુઝ ટ્રાઇંગ ટુ રીડ, ટ્રાઇંગ ટુ હિયર, ટ્રાઇંગ ટુ રોમ અરાઉન્ડ. ઇફ ધીસ ઇઝ નોટ અંડર કંટ્રોલ, નથિંગ કેન હેપન. એન્ડ ઓનલી થિંગ દેટ વિલ કંટ્રોલ ધીસ ઇઝ બ્રીધિંગ, ધ ડિફરન્ટ મેથડ્સ ઓફ બ્રીધિંગ, ધ ડિફરન્ટ રિધમ, સાયકલ્સ ઓફ રિધમ. તમે સમજ્યા ભાઈ સાહેબ? ધીસ ઇઝ મો ઇમ્પોર્ટન્ટ. અને તમે અને હું, આપણે સંસારી માણસ, આપણે ટાઈમ કેટલો હોય એટલે થોડા સમયમાં થાય એટલી જ ચીજ હું તમને બતાવું. જો કલાક બે કલાક બેસવું હોય તો ઇમ્પોસિબલ છે. એ ગ્રસ્ત માણસને માટે, તેનો જીવન માટે, તેના કુટુંબ માટે એને એટલો ટાઈમ કાથી નીકળે કે તે કલાક બે કલાક બેસે? ધેર ઇઝ નો ટાઈમ ધેટ યુ કેન સિટ ફોર એન અવર ટુ. યુ મસ્ટ બી ગિવન અ ફ્યુ મિનિટ્સ ટુ ડુ ધ મોસ્ટ યુઝફુલ થિંગ, ઇઝન્ટ ઇટ? ધેટ ઇઝ વોટ ઇઝ. એ તમને હું આપવા માંગુ છું. હું રાખીને કરું છું હવે, મને તો ઉપયોગ થઈ ગયો, હવે હું રાખીને શું કરું? હવે તમે રાખો, અરે તમને મળી જાય તો કોઈ બીજાને આપજો. વાત પૂરી ને? સીધી વાત છે. વળી બહુ અઘરો સવાલ પૂછ્યો. ચોવીસ કલાકમાં એક વખત ખાવાના ફાયદા શું છે? આમ બેન પૂછે. ડોક્ટરો કે છે, ડોક્ટર છે કે ગયા? ગયા એટલો બોલી, એટલો બોલી શકું. ચાલો, ન તો વળી વાંધો લેતે. ડોક્ટરો શું કહે છે કે થોડું થોડું ખાવું, બે ત્રણ બે ત્રણ કલાકે, કે આંતરડામાં શું ન થાય, અલ્સર ન થાય આંતરડામાં. અને શાસ્ત્ર કહે છે કે ચોવીસ કલાકમાં એક ટાઈમથી વધારે ખાવું નહીં, અને બનતા સુધી એ ટાઈમ એક થી ત્રણ કે ચાર હોય એટલામાં જ ખાઈ લેવું, પછી ખાવું નહીં. હું 40 કલાક નથી ખાતો, બે દિવસ મળી નથી ગયો. જીવું છું તારી સામે, જુવાન છું. ખાવાથી માણસ મરી જાય છે, ખાવાથી માણસની જાત જાતના દુઃખો ઉત્પન્ન થાય છે. એ ખાય છે કારણ કે ખાવાનો સમય થયો, જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમવા જઈએ. ભૂખ લાગી છે તે ખબર નથી, જમવાનો ટાઈમ થયો એટલે જમવા જઈએ. બપોરે જમીએ, રાતે જમીએ, નાસ્તો કરીએ વચ્ચે, સવારે કરીએ, સાંજે કરીએ. તો પછી આ બિચારું કાં જાય? એને કે સન્ડે મંડે કે મળે કે નહીં? એને બી કઈ નહીં, એને માટે છૂટતી જ નહીં. તમને સન્ડે જોઈએ, તમને સીક લીવ જોઈએ, તમને પ્રિવિલેજ લીવ જોઈએ, નથી બધા માંગતા. અને આને બિચારાને કઈ ગધેડાની કાની ચાલે. પછી એ શું કરે? એ કમ્પ્લેન કરે, એ કઈ કઈક ઉભું કરી દે. ડોક્ટર કહે છે કે હવે તમે આ નહીં ખાતા, પેલું નહીં ખાતા, આમ નહીં ખાતા. લાઈન પર આવી જાઓ તમે, સમજી ગયા? આ બધું ન થાય માટે તમે જ કંટ્રોલ કરી લો. એક ટાઈમ જમવો 24 કલાકમાં, ને ખાસ કરીને બને તો એક ને ચાર ની વચ્ચે. તમને સવારે ખાવો તો સવારે ખાઈ લો, ચાર વાગ્યા પછી ખાતા રહે, એક ટાઈમ ખાજો. યુ અન્ડરસ્ટેન્ડ મી? ચરબી થાય. આફ્ટર 4 o'clock યુ ડોન્ટ ગેટ ટિશ્યુઝ એન્ડ મસલ્સ, યુ ગેટ ફેટ, ઓનલી ફેટ. And that is an additional weight, nothing else. It doesn't help you. Rook hosal hoi tabhi jamman. Kaanke aapu eka naak chale chhe. Koi bhi samay, tamhe aam kari yok, ek bana jase. Lagbag. Ane eka khullu chahi ni chalto hoase. Etle rook bhi hosal hoi to vado na. ડાયજેસ્ટ થતા 8 કલાક લાગે છે, જે અંદર જાય છે ને એને ડાયજેસ્ટ થતા 8 કલાક લાગે છે. અને તમે કેવું કહો ભાઈ, એ તમે એક બિસ્કિટ ખાધી કે એક સેન્ડવિચ ખાધો, પણ ફેક્ટરી તો તેને ડાયજેસ્ટ કરવાના હોય તો પૂરેપૂરી જ ચાલે. તેના પર ડાયજેસ્ટિવ જ્યુસ પડે, તે સ્ટમકમાં થાય, તે ઇન્ટેસ્ટાઇનમાં જાય, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એ બધામાં ફરવાનું, એ બધી મહાભારત ચાલે. એક બિસ્કિટ ખાવ તો બી ચાલે, આટલી થાલી ખાવ તો ચાલે, એક બિસ્કિટ ખાવ તો બી ચાલે. અને એ સમય ને કુલ્લે 6 થી 8 કલાક આપવા જોઈએ. અને તમે સવારે ખાવ, બપોરે ખાવ, સાંજે ખાવ, રાતે ખાવ, તો દિવસમાં 32 કલાક તો નથી, 24 જ કલાક તો છે. એટલે નુકસાન થાય. અને આ શરીર છે ને એ બહુ હોશિયાર છે, પુષ્કળ હોશિયાર છે, બહુ સમજ્યું છે. એ જાણે કે તમે દાડામાં 4 વખત ખાવાની આદત પાડી છે તો અડધું ડાયજેસ્ટ થયેલું ફૂડ કાઢી નાખે. એટલે તમે જે ખાધું હોય એનો 100% ફાયદો ના મળે, 50% બી ના મળે, બાકી નીકળી જાય. કારણ કે જગા થવી જોઈએ બીજાને આવવાને માટે. પણ 24 કલાકમાં એક ટાઈમ ખાઓ તો શાંતિથી બધું 100% તમને લોહી બનાવીને આપી દે. એટલે તમને ખાવાનું ઓછું, ફાયદો વધારે. તમારા શરીરમાં તમારા સાંચા ઓછું કામ કરે, ઓછી એનર્જી ભરે. યુ વેસ્ટ લેસ એનર્જી ઇન ડાયજેસ્ટિંગ ધ ફૂડ એન્ડ યુ ગેટ મોર રિઝલ્ટ ઓફ 100% બ્લડ સપ્લાય. That is the benefit of not eating more than one. What will happen? There is a beauty in this also. જેમ 3-step rhythmic breathing માં beauty છે, તેમ એક time ખાવામાં બી બહુ beauty છે. આટલા જાડા માણસ ને આટલો બનાવશે, આટલા પતલા માણસ ને આટલું બનાવશે. એ કેમ થાય? બેઉચી પણ એ થાય. શરીર એટલું શ્યાનું છે કે જો તમે એક જ વખત ખાઓ તો તમારું બોડી બરોબર લેવલમાં મૂકી દે, નહીં જ્યારા કે નહીં પાતલા, હેલ્ધી એવું તમારું બોડી રહે. એક સમય હતો કે જયારે હું ગુરુવાર અને રવિવાર 2 દિવસ ખાતો હતો, પછી પાછું ઘરના કહેવું એટલે 48 કલાક અઠવાડિયામાં 3 વખત ખાઈ લો. કેવો લાગુ છું? મરી જાય તો દુબલો લાગુ છું ને? ન ખાવાથી ફાયદો છે. 2-4 દિવસ જ ભારી લાગે. અને એકદમ નહીં કરવું, 2-3-4 મહિના લેવા. સવારનું જરા ઓછું કીધું, રાતનું જરા ઓછું કીધું, આમ કરી કરી કરીને કોઈ એક ટાઈમ આપણને જે ફાવતું હોય એ ટાઈમે એક ટાઈમે ખાવાનું રાખવાનું. અને શાસ્ત્રો શું કહે છે? 24 કલાકના 24 કોડિયા, વધારે નહીં. અને પછી હવા મોટા નહીં લેવાના, એ તો પછી 50 થઈ જાય. તો પછી હવા મોટા લેતો આટલા, એ 24 ખાધા, 24 કલાક ચાલી ગયું તમારું, ભાત પૂરી, પછી સાંજે દૂધ પીધું, રાતે ખાખરા ખાડા, એ ના ચાલે પાછું કુછ નહીં. પાણી પીઓ, થોડા સે દૂધ ડાલ કે ચા પીઓ, કોફી પીઓ, બસ. બહુ ગરમી લાગે તો થમ્સ અપ પીઓ થોડા, પણ દૂધ નહીં, ફ્રૂટ નહીં, ચોકલેટ નહીં, બિસ્કિટ નહીં, કુછ નહીં. મજા છે એમાં? એ બી કરી જવાનું તો તમને માલુમ કે એમાં કેટલી મજા. પણ એ ફક્ત 25 વર્ષ પછી કરવા. 25 વર્ષ બોડીનું બંધારણ થવું જોઈએ. જેમ એક બિલ્ડિંગ બંધાય કે એક ફેક્ટરી બંધાય, તારે એમાં પુષ્કળ સામાન ખપે, સિમેન્ટ, રેતી, લોખંડ, પેલું ઓલું. એક વખત બંધાઈ જાય પછી એને સંભાળવા માટે આજે અહીંયા એક સ્ક્રૂ નથી કે અહીંયા આટલી સિમેન્ટ લગાવવાનું છે. તેમ એક વખત બોડીનું બંધારણ થઈ જાય પછી કેટલું જોઈએ, એને મેન્ટેન કરવા કેટલું જોઈએ. એટલે 25 વર્ષ પછી તમારું બોડીનું બંધારણ થઈ જાય પછી ખાવાનું પર કંટ્રોલ રાખો. હવે એમ માનો ઘરમાં લગ્ન છે, ના હું તો રાતે નહીં ખાઈશ, આમ તો મારે નથી થાય ને, તો ખાવું તો પડે ને. હવે કોમ્પેન્સેટ કરો, 2 દિવસ નહીં ખાતા, આજે રાતે ખાઈ લો, ખાઈ લો, 2 દિવસ નહીં ખાતા. કઈક પણ સિદ્ધાંત રાખો જીવનમાં, કઈક પણ રૂલ રાખો, ડિસિપ્લિન રાખો. તમારા પર જો ડિસિપ્લિન ન રાખશો તો પછી તમારા બચ્ચા પર શું રાખશો? ડિસિપ્લિન રાખવી જોઈએ. બનતા સુધી એક જ વખત જમી લો, ચાર વાગ્યા પછી નહીં, કાંઈ નહીં, જમવું પડે તો બે દિવસ નહીં જમતા, પછી રાતે લગ્નમાં જાઓ તો જજો, બે થાલી ખાજો ખુશીમાં, પણ પછી બે દિવસ નહીં ખાતા તો પાછું લેવલ હિસાબ આવી જાય, બરોબર ને? બોલો બીજું શું છે? થ્રી સ્ટેપ છે ને, એ પહેલે એક્સરસાઇઝ ગણાય થોડો વખત, કોઈ બી ચીજ કોન્શિયસલી કરીએ ને તો થાક તો લાગે, આપણને બહુ મન થાય કે કરીએ તો ભલે 10 મિનિટ કરો 15 મિનિટ કરો, પણ વધારે કરવા જેવું એમાં નથી. પણ રાતે સૂતી વખતે તમે ઓટોમેટિક વધારે કરશો તે વખત ભલે કરો, આ ટેપ ચાલે, તમે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરતા સુઈ જાઓ એટલે એક હેબિટ થઈ જાય તમારે, તે થઈ શકે તો જરૂર કરો, 10-15 મિનિટ બી કરો, 20 મિનિટ બી કરો, પણ વધારે નહીં કરતા. બોલો હવે કેટલા વાગા, કેટલા પોણા બાર ટાઈમ થઈ ગયો, જો તું મને કહે ને કે પાણીમાં રોટલી નાખીને ખાવ તો બી હું તો ખાઈ જાઉં, એક વખત બોડીની સંપૂર્ણ હેલ્થ આવી ગઈ ને પછી જે બી પી જાવ તો કઈ થતું નથી, આ બોડી બહુ સુંદર છે, પણ જ્યાં સુધી એ કેળવાય નહીં ત્યાં સુધી એની કાળજી કરવી પડે, એટલે ખાતી વખતે પાણી ના પીવું જોઈએ, ખાઈને તરત જ પાણી ના પીવું જોઈએ, 10-15 મિનિટ જાય પછી પીવું જોઈએ, કારણ કે ડાયજેસ્ટિવ જ્યુસ જે સ્ટમકમાં નીકળે ને એ ડાયલ્યુટ ના થાય કરીને, દેટ ઇઝ ધ હોલ આઈડિયા. પણ એક વખત જો તબિયત બેસી ગઈ પછી કાંઈ બધા કાયદા ખોટા, પછી બધા કાયદા ખોટા, પણ સંપૂર્ણ હેલ્થ બેસવી, માથું દુખવાનું જાણીએ નહીં, પેટના દુખવાનું જાણીએ નહીં, કમરમાં દુખવાનું જાણીએ નહીં, ઊંઘ નથી આવતી આમ ના બોલાય, ભૂખ નથી લાગતી આમ ના બોલાય, તો પછી કાંઈ નહીં. પણ અહીંયા તાલુ મારી દેવાનું ખાધું એટલે 24 કલાક ચાવી ફેરવવાની નહીં અંદર, આ પાછું ખોલવાનું નહીં બંધ, ટાઈમ લો 2 મહિના 3 મહિના 4 મહિના કાંઈ નહીં, શાંતિથી આવો, એકદમ ઉતાવળ નથી કરવાનું, કાલથી નથી શરૂ કરવાનું, પણ એક મનમાં ગોખી રાખો કે આ કરવું છે, ભલે 3-4-5-6 મહિના લાગે તો, પણ આ કરવું છે. શરૂ કર્યા પછી કાકા તમે જાઓ શું થાય છે, શરૂ કરવું જોઈએ, પણ આપણે તો શરૂ જ નથી કરતા, કોઈ બોલીએ છીએ હા હા કરીએ છીએ, મને ખુશ કરવા બધા આમ કરે છે, જો હું ફર્યો કે કાવે છે હોય તો બોલે, હા તારે ભાઈ એકા જોવા આવવાના, થાય ને મારો એમ જ એકા જોવા આવવાના, ચાલો ને હવે બે ભૂખ ખાઈ લેવું ના હવે, મેથોડિકલ 6 મહિના જો તમે એક બી દિવસ ગુમાવ્યા વગર કરો, પહેલું અસર તો તમારી હેલ્થ પર થવી જોઈએ. જો આરસીમાં તમારું મોનું તમને ખબર હોય કે આ દુખે છે તે જાય છે, કે રેગ્યુલર મોશન નથી આવતો આવે છે, કે દમ ભારી લાગતો તો ઓછો છે, કે માથું દુખતું તો બબ્બે દાડે છે હવે એવું બંધ થયું છે, કે આ બધું જેમ જતું જાય એટલે તમને જાણવાનું કઈક ઇફેક્ટ શરૂ થઈ છે. આ બધી ફિઝિકલ ઇફેક્ટો. પછી મગજ પર ક્રોધ આવે છે કે હવે જરા ઓછો આવે છે, પેલો રોજ તમે ક્રોધિત થઈ જતા હવે 2-4 દાડે એક દિવસ થાઉં છું, આમ થાય છે કે અહીંયા ઇફેક્ટ જાય છે કે શું, આ બધું તમને અનુભવવાનું છે. તેથી હું ઇંગ્લિશમાં શું કહું છું, પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઈટિંગ ઇટ. તમે 6 મહિના કરો ને આ બધું અનુભવવાનું છે, જો તમે આ અનુભવ્યું તો તમે કન્ટિન્યુ કરવાના છે, આ 6 મહિનામાં તમને અસર થવી જોઈએ. પણ 6 મહિના કાકા -1 વગરના, -1 વાળા આપણે ગણતા જ નથી, જે મહિનામાં એક દિવસ ના કર્યું એ મહિનો આપણે ગણતા જ નથી. એવા છ મહિના માઇનસ વગરના, એવા છ મહિના ગયા, અસર થવી જોઈએ. કારણ કે આ કઈ પેલા બધા એસ ને બધા જાત જાતના બધા પ્રોગ્રામ કરે છે ને પૈસા કમાવા, તેવી નથી. આ હું કે પૈસા કમાવા નથી કરતો, આમાં તો તમને ફાયદો 100% થાય એ માટે હું કરી રહ્યો છું. સમજી ગયા? એટલે છ મહિનામાં ફાયદો થવો જોઈએ, ન થાય એમ બને જ નહીં. પોતાની મેરે આવતું જાય. તમે જો કે તમને ફિકર, ધાસ્તી, ડાઉટ એ બધું ઓછું થાય છે કે ક્રોધ ઓછું થાય છે કે? શાસ્ત્ર તો કહે છે, ગુરુઓ કહે છે કે ભાઈ ક્રોધ નહીં કરો, હવસ નહીં કરો, એ બધા પર ઓટોમેટિક કંટ્રોલ આવે છે કે? વિલ પાવર આપણે માનતા જ નથી. ઓટોમેટિક કંટ્રોલ આવવો જોઈએ કે ન થવું જોઈએ, ન થવું જોઈએ. શું જે થવું જોઈએ થવું જોઈએ, એ પ્રમાણે જીવન હોય કંટ્રોલ વગર. આ હરામથી ચાલતું જાય, ગંગાની કાની વહેતું જવું જોઈએ જીવન. શું તો મજા આવે, નાયગ્રાની કાની જો જાય ને તો બધા ડૂબી જ જાય. ગંગાની કાની રહેવું જોઈએ. ઓર બી સારું. અને એ તમે કરતા જાઓ પછી શું થાય? પહેલે તો તમારી બધી નર્વસ સીધી થાય, પછી તમારા મસલ ટીસ્યુ સીધા થાય, પછી તમારા જોઈન્ટ સીધા થાય, તમારું માઇન્ડ સાઇન્સ શાંત પડતું જાય. અને પછી આપણું બ્રેઇન છે ને એના ટોપ 2 મિલીમીટર જે છે ને એને કોર્ટેક્સ કે, કોર્ટેક્સમાં બધી આપણી સેન્સીસ, એને 1 મિલીમીટર અંદર જઈએ ને તો ધરતીમાં 1000 માઇલ જવા સમાન છે. ધરતીમાં 1000 માઇલ જવાતું નથી, તેમ આપણે 1 મિલીમીટર એ કોર્ટેક્સ ની નીચે જતા નથી. આ બધું ચાલુ રાખો, ઓટોમેટિક તમે નીચે જતા જશો. અને મેં આગળ એક વાત કરી, તમને ખબર હશે કે ભૂલી બી ગયા હો. એક ફિલોસોફર બહુ વિચારમાં બેસી ગયો કે આ આનું કરવું શું, એને કેમ શાંત પાડવું. અને આ જે મહાસાગર છે ને, ગોડ ઓફ ધ ઓશન્સ, એને બી થયું કે ભાઈ એનું બી ટોપ લેયર છે ને ઓશન નું, મહાસાગર નું 2 મિલીમીટર, એટલે એના હિસાબે ઘણું હોય. આપણામાં 2 મિલીમીટર એનામાં ઘણું, એટલું જ તોફાની હોય. એને બી થયું કે ભાઈ આ મારા તોફાનમાં કઈક ડૂબી જાય છે, કઈક મરી જાય છે. તો ફિલોસોફર અને એ બંને જણા ભગવાન આગળ ગયા કે ભગવાન કઈક કરો ને, કઈ રસ્તો આપો ને, આ સ્થાન પડે. ભગવાને કહ્યું કે એ તો હું નહીં કરી શકતો. અરે ભાઈ એમ કેમ? ના એ તો હું નહીં કરું. પણ કેમ નહીં કરો તમે? કે જો આજથી 20-25 લાખ વર્ષની વાત પર ચંદ્રમા પરથી બી એક પ્રોફેસર આવેલા, એક ફિલોસોફર આવેલા, અને ત્યાંથી બી મહાસાગરના દેવતા બી આવેલા. બહુ મને સમજાવ્યું, મેં ના કરતો માન્યું નહીં. પછી મેં લોકોને બતાવ્યું શાંત થવાનું. આજે જો ચંદ્રમા પર નથી મનુષ્ય કે નથી માસાગર, તો એવો હાલ મને નથી કરો. તો ફિલોસોફર બી નારાજ થઈ ગયો અને આ બી નારાજ થઈ ગયા. એટલામાં શું થયું? બુદ્ધ ભગવાનનો જન્મ થયો. બુદ્ધ ભગવાન મોટા થયા પછી એવન ઘરબાર છોડીને એવન પોતાનું જ્ઞાન મેળવ્યું. એવન આયા, એવને કહે કે ભાઈ અમને કઈ સમજાવવાના તમે? હું તો આટલું સમજાવી શકું કે દુનિયામાં દુઃખ છે, એ દુઃખનું કારણ છે, એ કારણ દૂર કરી શકાય છે અને આવતું દુઃખ અટકાવી શકાય છે. આ ફિલોસોફર ને કઈ સમજ તો પડ્યું નહી, આ દેવતા ને બી કઈક સમજ પડ્યું, પણ તેને પછી કઈક થયું. એ શું કહેવા માંગુ સમજી ગયો. પછી પેલા ફિલોસોફર ને કઈક, આવ તો મારા માસાગર ની અંદર આવ, એકદમ તલી આવ. તો કેમ આવે? હું તો ડૂબી જઈશ, ગુંગળી જઈશ, હું જોઈશ તું ને, તો આવ ના. તો ફિલોસોફર અને દેવતા બંને સ્પેસિફિક ક્વેશ્ચન ના તળિયામાં જઈને બેસે છે. ત્યાં શું થાય છે? અંધકાર, ના અવાજ, ન કલર, ન સાઉન્ડ, ન માણસ, ન પૃથ્વી, ન કઈ, ઘોર અંધકાર, પણ સાયલન્ટ. પછી દેવતો પૂછે, ફિલોસોફર સમજ પડ્યું કે ના, શું ના ના કરે છે? એક મિલીમીટર નીચે જા ના, આ કોર્ટેક્સ છે ને એની એક મિલીમીટર નીચે જા ના, પૃથ્વી ના, આ તો માથા તલિયા આવ્યો ને તારા ભેજા ના તલિયા તરફ જા ના. કે બાળવા ઘરે જઈને કરે, પછી ફિલોસોફર ઘરે ગયો. હવે તલિયામાં ઉતરવા માંગે તો જાય ક્યાંથી? મેથડ જોઈ ને તો કોઈ માયા જવા ગયેલા, એને મેથડ શીખવી દીધી, થ્રી સ્ટેપ બ્રીથિંગ કર, થોડી રિફાઇનિંગ કર, તો તું તલિયામાં નીચે ઉતરતો જશે. એટલે માટે તમે સવાલ પૂછો ને, 6 મહિના પછી ચાલુ રાખો ને, એક એક મિલીમીટર નીચે જવાય, પછી તા શાંતિ, ખરી શાંતિ અનુભવી હોય નીચે જવું જોઈએ. પણ 1 મિલીમીટર અંદર જઈએ ને 1000 માઇલ પૃથ્વીમાં ગયેલા સમાન છે. આપણી સાયન્સ બ્રહ્માંડમાં શું થાય છે જાણવા માંગે છે, આટલી ગેલેક્સી છે ને આટલા બિલિયન સ્ટાર છે, પણ 1 મિલીમીટર અંદર જવા નથી માંગતો, ખરું ને? યોગ કહે છે કે 1 મિલીમીટર અંદર જાવ ને જો ન શું થાય, બહુ રસ પડશે તો 2 મિલીમીટર જાઓ. આપણે 20 મિલીમીટર જઈ શકીએ છીએ, શું ઊંડામાં ઊંડો મહાસાગર ખાલી 8 જ માઇલ છે, ત્યારે 1 મિલીમીટર એટલે 1000 માઇલ, સમજી ગયા? એટલા ઊંડાણમાં ચાલી ગયા, પછી શું છે તે સમજ પડશે. આપણા શું શું સેન્ટર્સ છે ભગવાને આપેલા, કે જે ડોરમેન્ટ સુતેલા છે, આપણે જાગૃતિ કહીએ છીએ ને, જાગૃતિ આપણી નહીં એ સેન્ટર્સની, એ બધા સુતેલા છે. એ સેન્ટર્સની જાગૃતિ થાય કે કોમ્યુનિકેશન શરૂ થાય. બ્રહ્માંડમાં શું કોમ્યુનિકેશન છે જે આપણે જાણતા નથી, આજે જે અનુભવી શકતા નથી, એ પછી એ સેન્ટર્સ માંથી મળે. આપણે યોગી શા માટે કોઈને કહે છે, મહારિષિ શા માટે કહે છે? એ લોકોના સેન્ટર ચાલતા હોય, આપણા સુતેલા હોય, સમજી ગયા? પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઈટિંગ ઇટ. કરી જવાનું, હા, 6 મહિના પછી, 12 મહિના પછી, 18 મહિના પછી, 2 વર્ષ પછી, જિંદગી આખી પૂરી, ખબર ને કાકા? પણ અહિયાં તો 6 મહિનાના વાકા છે, તો પછી શું આગળ ચાલવાનું? વિપસેના છે ને, આપણે અરેબિયન નાઇટ્સ વાંચેલી ને, 1001 નાઇટ્સ, તો પેલો આમ ઘસેડે પેલો જીન આવે ને, એ જીન છે ને 1 મિનિટમાં બધું કામ કરી નાખે. પછી અલાદીન કે હવે એને શું કરવું, એ તો એને કામ નહીં આપતો, ખાઈ જાય. તો અલાદીન ગયો કોઈ વાઇઝ માણસ આગળ કે ભાઈ હવે એને કરું શું, જીન ને બોલાવવાનું તો ઈઝી છે, પછી એને કામ આપવાનું ભારી છે, એમાં શું મોટી વાત છે? જો કઈ કામ નહીં અને એને કહે કૂટવાની પૂછી સીધી કરે, તો પેલો જીન ભલે આમ 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 કરીને સીધી કરે, જેવો હાથ જ કે કૂતરાને પૂછ્યું રાખી. જીન કોણ? આ જીના, એને પૂછવાની પૂછવી પર લગાવી દેવાનું સીધી કર, એટલે એમાં રોકાયેલો રહે. એમાં તીજો છૂટ્યો તો કૂતરાને પૂછ્યું રાખી, એ પાછો ભટકે, શું કાકા? એટલે વિપસના કેવો કે આ કેવો કે તે કેવો, મૂળ મતલબ શું છે? ખરું ને બાપુ? જો હા કે અરે અશ્વથી મારું કલ્યાણ નથી થવાનું, આ તમને કરવાનું છે, ખરી વાત ને? ખરી વાત ડોક્ટર સાહેબ? હા કરશું ને આપણે. અને હું કા કહું છું કે આજે કરો મરણ પછી મળશે રિઝલ્ટ, હું તો કહું છું 6 મહિનામાં મળે, કોઈ બહુ લાંબો સમય નથી. કરી જો, પહેલે થોડો થોડો અનુભવ શું થાય છે તે જો તમારામાં જાત, પછી વધારે થતું જશે. પછી આ દિવાલ છે ને એની અંદર થી બી દેખાશે, એ કાચ જેવી થઈ જશે. જાણવાનું કે આપણા હવે બધા સેન્ટર્સ ખુલતા જાય છે, સમજ્યો ને? કોઈ સામે વ્યક્તિ આવી ને તેનું ભૂતકાળ ભવિષ્યકાળ બધું આંખ સામે આવી જાય. શું આમ આપણા સેન્ટર્સ ખુલતા જ જાય, સમજી ગયો? હા, એ લોકો શાંત થાય છે. હું જ બકવાસ કરું છું. હવે હું બોલું ને તો જાણશે કેમ બોલું તો પડે ને, તારે ખાતર મારે ખાતર નહીં. સમજી ગયા? તમે પ્રોફેસર છો ને, વકીલ તો નથી ને? ચાલો આગળ. તમે ફેરી ટેલ્સ વાંચી છે? ફેરી ટેલ્સ આ બધી ફેરી ટેલ્સ આવે તે તો ખબર છે ને, એટલે હું જો એ પર બોલીશ ને તો ફેરી ટેલ લાગશે. તમે અનુભવશો નહીં તો ફેરી ટેલ લાગશે. હા, આનંદ તો થ્રી સ્ટેપમાં એ મળશે. આ બધી છૂટી જવાની વાત નથી કરતો. તમે કહેશો તો બોલીશ, વાંધો નથી. પછી જો સૂક્ષ્મ શરીર દેખાય નહીં, બોલો. તો તમે આટલો બધો વાવે મેં વાત કરી ને, તો રામાયણ પૂરું થયું પછી પૂછ્યું રામ કોણ થા, મરદ થા કે ઓરત? હમણાં ડોક્ટર ને કહ્યું કરતા જાઓ, જરા નીચે ઉતરતા જાઓ, જો તમારા સેન્ટર્સ ખુલવા દો ને પછી જાઓ શું છે. પણ એ સેન્ટર્સ ને ખોલવા માટે થોડી પહેલી પ્રેક્ટિસ કરવી પડે છે. શું તે છતાં બી હું સમજાવીશ, હું ભાગી નહીં જઈશ, હું સમજાવીશ. એમ એ પરમ ગુરુ છે, બીજું કઈ નહીં, તો સાત ભાવ બી નહીં થાય. એવું નથી, એવું નથી. ભગવાનની દયા એ જ છે કે એવું નથી. સાચા દિલથી સાચો પ્રયત્ન કર્યો હોય ને તો જલ્દી ફળ મળે જ. ઇટ ઇઝ નેવર ટુ લેટ. 70 માં વર્ષે 80 માં વર્ષે બી ઇટ્સ નેવર ટુ લેટ. પણ જો આ ભાવમાં શરૂ ના કરશો ને તો કોઈ એક ભાવમાં તો શરૂ કરવું જ પડશે. તો બેટર કે આ જ ભાવમાં આપણે શરૂ કરીએ, ભલે પછી આપણી ઉંમર 7 હોય 70 હોય 80 હોય, ખરું ને? આજ ભાવમાં શરૂ કરીએ, ગમે તેટલું ડિફિકલ્ટ કેમ નહીં હોય, અઘરું કેમ નહીં હોય, આપણે શરૂ કરીએ. ખરી વાત ને? ચોબા પી ગયો બધું. મન ને ખિસ્સામાં રાખ્યું એટલે મન પર કાબુ, ખરું ને? પણ 6 મહિના આશા નહીં રાખવી, એને ભટકવા દેવું. 6 મહિના પછી અહીંયા, સમજી કે ખિસ્સામાં એટલે કાબુમાં. એક મકાન હોય ને, તેના બીમ્સ હોય ને પિલર્સ હોય,
ખરી વાત ને? પિલર્સ હોય, બીમ્સ હોય, પછી અંદર બ્રિક છે, દરવાજા છે, ઇતરદી છે, બ્રિક છે, દરવાજા છે, વિન્ડો છે, આ બધું થાય ત્યારે એ ઘર બની ગયું, ખરી વાત ને? પણ ઘરની તાકાત સામા, ખરી વાત, પિલર ને બીમ એમાં એની તાકાત. એક મકાન ગમે એવું સુંદર લાગતું હોય, એક એન્જિનિયર તપાસે, સિવિલ એન્જિનિયર, આ ગયું એમ કે આપને લાગે આવું સરસ મકાન છે ને, એન્જિનિયર કે ગયું. આપણા શરીરનો પિલર શું ને બીમ શું? સૂક્ષ્મ શરીર, સમજી ગયા? અને એની ઉપર આ બ્રિક ઇતરી લાગી ગઈ, ભીત બની ગઈ, દરવાજો બની ગયો, બારી બની ગઈ, એ આ છે ને બધું, દરવાજા બારી છે ને, આવી ગયો. એટલે આ પ્રાઇમરી બોડી છે, એની ઉપર જે રચાણ થયેલું છે આ ફિઝિકલ બોડી. યોગમાં શું કરીએ છીએ? પ્રાઇમરી બોડીને સજીવન કરીએ છીએ. પ્રાઇમરી બોડી એટલે ઇમોશનલ બોડી. પ્રાઇમરી બોડી ઇટ સેલ્ફ ઇઝ ઇમોશનલ બોડી. સૂક્ષ્મ શરીર એ જ ઇમોશનલ બોડી. અને ઇમોશન્સથી જેમ આપણે તૂટતા જઈએ ને, તેમ એ બોડી તૂટતું જાય. અહીંયા યોગ સૂત્રની છોકરી છે, અહીંયા અહીંયા આગળ પાછળ અહીંયા શું યોગ માં સૂક્ષ્મ શરીર એટલે મુદ્દાની વાત. આ ઉપરનું રચાયેલું આપણે આ જ જોયા કરીએ હંમેશા, આ બરોબર છે કે નહીં એ કરીએ. આ રિફાઇનિંગ એક્સરસાઇઝ શા માટે કરીએ છીએ? થ્રી સ્ટેપ શા માટે કરીએ છીએ? ગ્રંથિઝો પીગલાવા, સમજી ગયા? ગ્રંથિઝો પીગલાવે એટલે શું? સૂક્ષ્મ શરીરને પાછું સજીવન, સમજી ગયા? રિપેર બોર્ડ આવે એટલે બીમ્સ એન્ડ પિલર્સ ને પહેલે બરોબર પકડે, ને પછી આ દિવાલ બિવાલ ને થોડી ચની લે. તો આપણે આ શું કામ કરી રહ્યા છીએ? સૂક્ષ્મ શરીરને પકડવા. આપણે જોતા નથી, પણ છ મહિના પછી આ બધા અનુભવ થશે એટલે આપણે સમજ પડશે. આ યોગ સૂત્ર છે. આ ફર્સ્ટ બુક, એની અંદર સૂત્ર આપણે બીજો સૂત્ર વાંચીએ. એ શું લખે છે? યોગા ઇઝ અચીવડ થ્રુ ધ સબજ્યુગેશન, એટલે હિલિંગ ઓફ ધ સાયકિક નેચર, સૂક્ષ્મ શરીર, એન્ડ ધ રેસ્ટ્રેન્ટ એટલે કામિંગ ઓફ ધ ચિત્ત, ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ શું કહે છે? સાયકિક બોડી, સૂક્ષ્મ શરીર, એને હીલ કરવું જોઈએ. શું? એના બાદ જે છરીથી ઘા કેમ પડે, તેમ ઇમોશનથી સૂક્ષ્મ શરીર તૂટે છે. અને એ તૂટે એટલે આપણા ઉપરનું બદન બી તૂટે, એટલે આપણને એમ લાગે કે આપણામાં આ બધા એલમેન્ટ આવી ગયા, દુઃખો આવી ગયા, સમજી ગયા? એટલે સૂક્ષ્મ શરીરને પહેલો ઉચકવાનું, એ તો સૂત્રનું બિગિનિંગ છે. પણ એ અંદર નથી જતા, પતંજલિ મહર્ષિ પછી આગળ અંદર નથી જતા, આટલી ખાલી નિશાની કરી દે છે, પછી બીજી વાતો કરે છે. પણ મુદ્દાની વાત તો એ છે કે કેવી રીતે આપણે આપણા સૂક્ષ્મ શરીરને ફરી વાર સજીવન કરીએ, સમજી ગયા? જોતા ન હોઈએ, જોઈ શકતા ન હોઈએ ભલે, પણ એ રિપેર થાય છે, એ સજીવન થાય છે, એની પ્રૂફ મળશે. એ પ્રૂફ આપણે શું જોઈ ગયા? ક્રોધ ના આવે, શું પછી આપણે શું કહેવાય, હા, એ બધું જે આપણને થાય છે નેગેટિવ ઇમોશન, એ પર ઓટોમેટિક કંટ્રોલ આવે આપણી હેલ્થ પર. કારણ કે સૂક્ષ્મ શરીર રિપેર થાય તો આ બી રિપેર જ થાય, પ્રાઇમરી શરીર જો રિપેર થાય તો આ સેકન્ડરી રિપેર થઈ જ જાય, સમજ્યા ને, એ બધું અંદર સમજાવે છે. હવે આપણે જો સૂક્ષ્મ શરીરને લઈને બેસીએ, તેની વાતો કરીએ, ઇન્ટરેસ્ટ તો પડે, પણ એમાં આપણું ડાયરેક્ટ કલ્યાણ થતું નથી. એટલે આપણે મુદ્દાની વાત કરીએ કે ભાઈ આ થોડી સિમ્પલ એક્સરસાઇઝ કરો ને, પછી આગળ આપણે જોઈ લઈશું. આ કરો, તમે કંઈક ફાયદો અનુભવ કરો, આગળ ચાલો. આ જો તમે 6 મહિના બરાબર કરો, 6 મહિના પછી હું તમને ફેઝ એક્સરસાઇઝ બતાવું કે જેની અંદર શ્વાસ 3 સ્ટેપ રિધમના જ ઉપર ચાલે, પણ 12, 18, 36 આમ ફેવી ફેવીને આપણે લઈએ છીએ. શું તેને ફેઝ એક્સરસાઇઝ કહેવાય. એ જ્યારે ફેઝ એક્સરસાઇઝ લેશું ત્યારે સૂક્ષ્મ શરીર સુંદર થઈ જશે. અને એ સૂક્ષ્મ શરીર સુંદર થયું, આ સુંદર થઈ જશે, કાંઈક ખામી નહીં. આ શાન પડશે, શાન પડશે એટલે તમારું ભટકવાનું ઓછું થશે. અને જ્યારે તમે જપ પર બેસશો ત્યારે સ્થિર રીતે તમારી સાથે રહેશે. આ બધા ફાયદા થશે. સમજ ડોક્ટર સાહેબ? હા સાહેબ. ના, એ નથી. એમાં યુ આર મોર એક્ટિવ, યુ આર વાઇબ્રન્ટ, બટ એટ પીસ. એક વાઘ આમ બેઠેલો હોય, અંદર કેટલી શક્તિ કેટલી હોય ખબર ને, એવી શક્તિ શાંત બેઠેલો છે. પણ વાઘ એટલે વાઘ, હ એ બધી એનર્જી ખરી, પણ ખોટા રસ્તે જવાનું કામ નથી, ખોટી ખોટી વેસ્ટ નથી. આમ આરામથી બેઠા છીએ તો ભાઈ, પણ આમ દૂર જો હરણ દેખાય ને, મારી છલંગ. સો મચ પોટેન્શિયલ ઇઝ ધેર. વાઘની અંદર કંટ્રોલ નથી, આમાં પોટેન્શિયલ બી છે, કંટ્રોલ બી છે, ખબર ને. ના 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 ના, કાંડો જોવે છે કે તમે? કાંદો કાંદો કેટલા પડ છે અંદર છે ને? એક પડકારો, બીજું પડકારો, ત્રીજું પડકારો. આ ભગવાન આજે બનાવ્યું છે ને, એ કાંડા ની કાંડી છે. પડ પડની અંદર બી પડ. સો ફિઝિકલ બોડી, એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી, કોઝલ બોડી, અને તેની બધાની વચ્ચે આત્મા શાંતિથી બેઠેલો છે, જોય છે કે આ બધું શું કરી રહ્યો છે જીવ. શું તે આપણો આ જે દેખાય છે ને, આ એકલું નથી, પરના પર છે. સૂક્ષ્મ શરીર એટલે એસ્ટ્રલ બોડી, તેની નીચે મેન્ટલ બોડી, તેની નીચે સ્પિરિચ્યુઅલ બોડી, તેની નીચે કોઝલ બોડી. એ બધાની અંદર ઘણો સરસ સુંદર હીરો હોય ને, તો ડબ્બાની અંદર ડબ્બો, તેની અંદર ડબ્બો, તેની અંદર ડબ્બો, તેની અંદર ડબ્બો, પછી અંદર હીરો મૂકેલો હોય કોઈનું, તેમ આપણો આ બોડી છે. પણ આપણી આંખ શું જોઈ શકે છે? આ બહારનું ખાલી ખોખો. એટલે એસ્ટ્રલ બોડી, પછી તેની નીચે મેન્ટલ બોડી, તેની નીચે સ્પિરિચ્યુઅલ બોડી, તેની અંદર પાછું કોઝલ બોડી, અને તેની અંદર છેલ્લે શાંત આત્મા, સાક્ષી, વિટનેસ. ખાલી જીવ શું કરે છે? જોતો રહે. જીવ થોડો યોગ કરે અને કોમ્યુનિકેશન માંડે, અને એ કોમ્યુનિકેશન ફિઝિકલમાંથી, એસ્ટ્રલમાંથી, મેન્ટલમાંથી, કોઝલમાંથી, સ્પિરિચ્યુઅલમાંથી જઈને પ્રણામ કરે અંદરના બેઠેલા ભગવાનને. જ્યારે કોમ્યુનિકેશન જોડાયું ત્યારે એ અંદર બેઠેલો ભગવાન જીવને કહે, આવ તારો હાથ પકડીને લઈ જાઓ. એ જે કરો એ યોગ કહેવાય. સમજી ગયા? પણ બહારનું સુકાયેલું છોડું કાંડાનું કાઢીએ નહીં તો અંદર કાં થઈ જવાય. એ સુકાયેલા છોડાને પેલે કાઢી નાખીને આગળ ચાલવું જોઈએ. સમજી ગયા? જેમ સૂક્ષ્મ શરીર દેખાતો નથી એસ્ટ્રલ, તેમ મેન્ટલ ના દેખાય, સ્પિરિચ્યુઅલ બી ના દેખાય, કોઝલ બી ના દેખાય, અને આત્મા બી ના દેખાય. કારણ કે એ બધાને જોવાને માટે આજ બે આંખો છે ને, કોઈ ત્રીજી આંખનું કામ નથી. આજ બે આંખો છે ને એ બી વાઇબ્રન્ટ થતી જાય. અને એ જ આંખ મેં કહ્યું તેમાં ભીતની કાચ જેવી જ કરી નાખે, આરપાર જોઈ શકે. અને તે પ્રમાણે એ સૂક્ષ્મ શરીરને જોતું જાય, મેન્ટલ બોડીને જોતું જાય, અને છેલ્લે અંદર બેઠેલા ભગવાન લઈ જાય ને જયારે એને પ્રણામ કરે ને ત્યારે યોગ કહેવાય. તેની બધું ફક્ત છે વાત. જેને આટલું કોમ્યુનિકેશન ન બેસાડ્યું એને કઈ જ મેળવ્યું નથી, કશું મેળવ્યું નથી. અને યોગમાં આ કોમ્યુનિકેશન જેમ ટેલિવિઝન છે, ટેલિફોન છે, ફેક્સ છે, ટેલિગ્રાફ છે, આ બધું છે ને એ કોમ્યુનિકેશન. એના વગર પૃથ્વી કેવી? ફક્ત એવી અડધા પૃથ્વી પર આપણે જીવીએ છીએ કારણ કે કોમ્યુનિકેશન નથી. સમજી ગયા? આ પૃથ્વી પર મને એમ લાગે છે હું તો એકલો, કોઈ છે નહીં, કોઈ બતાવતો નથી, કોઈ સમજતો નથી, મારું દુઃખ કોઈ જાણવા માંગતો નથી, મને કોઈ મદદ કરવા માંગતો નથી. કોમ્યુનિકેશન કરી જુઓ પછી જો કે અંદર બેઠેલો ભગવાન કેમ મદદ કરે છે, હાથ પકડીને લઈ જશે. મારા ગુરુએ મને શું કહેલું ખબર છે? તો 24 કલાક આ રિધમિક બ્રિધિંગ બેસાડી દે ને જો ભગવાન તારો હાથ પકડે છે કે નહીં, પણ યાદ કરજો. આ લાગે છે બહુ જ નજીવું, એમાં છે શું? 3 સ્ટેપમાં એ પૃથ્વીની રિધમ છે, બ્રહ્માંડની રિધમ છે. એ રિધમ તમે અપનાવી લો ના, પછી જો ને કેમ કોમ્યુનિકેશન ચાલે છે જો. પછી તમારી અંદર કલર ટેલિવિઝન ખુલી જશે, જે માગો તે ન ફેરતા જજો ને લેતા જજો. પણ મેં કહ્યું તો આ તમને ફેરી તેલ લાગશે હમણાં, પણ અનુભવી જોવાનું છે, સમજો. અને ગમે તેવી આમ લાગે થ્રી સ્ટેપ કઈ નથી યાર, આમાં શું છે? 3 સ્ટેપ પણ બધું જ છે, રિધમ છે. અને એ મામૂલી રિધમ નથી, પૃથ્વી ધરતી માની રિધમ છે. તેની ઉપર જીવીએ તો તેની રિધમ વગર જીવેલું ફક્ત જ છે. એ રિધમ અપનાવી દો, જો શું થાય. 6 મહિના કરી જાઓ. અને એક વખત જો રસ પડશે ને બધું ભૂલી જશો, બહારના ટેલિવિઝન ભૂલી જશો, એક વખત અંદરનું ચાલુ થશે. સમજ્યા? બોલો શું સવાલ છે? એકચ્યુઅલી કહો. જી, આ બધા છે ને, આ બધા જ છે ને બોડી, ફિઝિકલથી માંડીને એસ્ટ્રલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ, કોઝલ, એ ગમે તે બી બોડી, ફિઝિકલ બોડી કરતા એસ્ટ્રલ બોડી 1000 ગણું સુંદર, અને એસ્ટ્રલ કરતા મેન્ટલ બોડી ઓર બી 1000 ગણું સુંદર. અને એ બધા બોડી, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ, હથિયાર. અને હું હથિયાર નથી, હું હું છું, અંદર બેઠેલો હું છું. બહારનો હથિયાર જે હું કહે એ હું નથી. અને જયારે ફિલોસોફી છોડીને અનુભવ થશે ને ત્યારે માલમ પાસે કે હું કોણ છું. આ બધા શરીર બહુ સુંદર છે અને એની શક્તિ બહુ છે, એમાંથી સાયકિક પાવર્સ મળે છે એસ્ટ્રલ બોડી મેન્ટલ બોડીમાંથી. પણ એ એક જાતના રમકડા છે, તે નાનું બાળક નાના રમકડાથી રમે અને આપણે મોટી ઉંમરે મોટા રમકડાથી રમીએ. એ બધા રમકડા છે, ટોયઝ. અને જયારે એ ચોઈસ થી આપણે થાકીને છોડી દઈશું ને તારે કઈ અનુભવશો, અને જયારે તે અનુભવશું ને બધું ભૂલી જશે, ઊંઘ ભૂલી જઈશું, ભૂખ ભૂલી જઈશું, બધું એ ભૂલી જશે. પણ એ કુદરતી ઉત્પન્ન થવું જોઈએ અંદર થી, સમજી ગયા? બોલો. ઇન્વોલ્વ થવું જ જોઈએ. આને જો ફિઝિકલ એક્સરસાઇઝ તરીકે કીધી તો ફોકસ, આને રિફાઇનિંગ તરીકે કીધી તો એની કિંમત. આ બોલ રિફાઇનિંગ વાપરવામાં આવેલો છે કારણ કે મિયરલી ફિઝિકલ નથી, એ તમારા ફિઝિકલ બોડીની અંદર તમારા સૂક્ષ્મ શરીરમાં પેસી જાય છે. થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ તમારા સૂક્ષ્મ શરીરમાં પેસી જાય છે અને એનું આ હિલિંગ થાય છે, જેમાં સૂત્રમાં આપણે જોયું તેમ. અને જ્યારે એનું હિલિંગ શરૂ થાય છે ત્યારે તેનું પરિણામ હોય છે. ફિઝિકલ એક્સરસાઇઝ તમે કેટલી કરો કાંઈ થાય નહીં. રિધમિક બ્રેથ, બ્રેથ તો હોય જ, રિધમિક બ્રેથ એન્ડ ધેટ પર્ટિક્યુલર રિધમ, જે ધરતીની રિધમ છે, તે જે વિશ્વની રિધમ છે, એ આપણે અંદર અપનાવી, એ રિધમ બેસવી જોઈએ. બતકવા દો એને કોણ રોકવાનું છે. ચાલો આગળ, એક દિવસ જયારે અહીંયા બેસી જશે ને તો ઇન્વોલ્વમેન્ટ આવી જશે. પહેલે ચિંતા નહીં કરો, ભટકવા દો એને. બચ્ચાને કહે કે આમ નહીં કરો, આમ નહીં કરો, વધારે કરે, કરવા દો, એ થાકીને સુઈ જશે. આમ તમારું મન થાકીને સુઈ જશે, તમે આ કરતા રહો, પછી ખિસ્સામાં મૂકી દે, જાય જોઈએ ત્યાં કરે, જાય જોઈએ ત્યાં મૂકી દે, એવું મન પર તમે કાબુ આવી જશે. કોઈ ગમે તો ઉચ્ચાશે તો તમને ક્રોધ નહીં આવે, કંટ્રોલ કર્યા વગર એવી રીતે મન ખિસ્સામાં મૂકી દેવા. પણ તમે અમને ચિંતા નહીં કરતા, ભટકવા દો તમારું, તમે આના પર બ્રીધિંગ પર કંટ્રોલ મેળવો, રિધમ મેળવો, અને આસ્તે 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 શરણ થઈ જશે. માઇન્ડને શરણ કરવાની જ આ ચાવી છે. અને માઇન્ડ શરણ થયું પછી શું જોઈએ છે? કાંઈ નહીં, એ આપને ગુલામ બનાવે છે. બોલો. તો આપણે અમને થોડો આરામ કરીએ. હા, થોડો સમય રાખીએ, આપણે બધા મળશું એક એક પછી એક એક. જરૂર કરાવતા તો ખરું, એમાં શું થાય કે છ મહિનાને બદલે છ દિવસમાં તેનું તેમ મળે ફળ. પણ તમે થાકી જાઓ એટલે છોડી દો. ના થાય બાપુ, ના થાય. અને એમાં તારો વાંક નથી, મારો વાંક નથી. આપને ભગવાન એવા ઘરેલા છે કે આ અડધા પોણા કલાકની વાત જ ન ચાલે. આપણે માત્ર મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ જ બહુ છે. એટલામાં જો કઈ થઈ શકતો તો ફાવી ગયા. એનો અર્થ એ નથી થતો કે હું તમને છેતું છું, કે રજનીશભાઈ પોણો કલાક ના છ મિનિટ શું કરવા માંગે છે. બોલો બીજું કઈ? બસ થોડો થોડો થોભી આવે પાછા મનથી. હમણાં આપણે થ્રી સ્ટેપ બ્રીધિંગ કર્યું, શા માટે? શા માટે આપણે થ્રી સ્ટેપ બ્રીધિંગ કરવું જોઈએ? શોખને ખાતર નહીં તો શા માટે કરવું જોઈએ? ફિસ્ટ બ્રીધિંગ કરવું જોઈએ, કારણ આ બ્રીધિંગ સાથે આપણે જન્મ લીધેલો. દરેક બાળક જન્મે ત્યારે આ બ્રીધિંગ કરે છે. વી આર ગોઈંગ બેક ટુ નેચર, સમજી ગયા? જે બ્રીધિંગ ભગવાને આપણને આપીને જન્મ આપ્યો છે એ બ્રીધિંગ આપણે પાછું અપનાવીએ છીએ. બાળક જન્મે છે ત્યારે એના પહેલા 9 મહિના 18 મહિના 27 મહિના ગ્રોથ કેટલો સુંદર હોય છે આપને દેખાય. રોજ બાળકનો ગ્રોથ દેખાય આપને. આ બ્રીધિંગમાં એક ખૂબી છે, ગ્રોથ આવે છે. હવે આપણી ઉંમર તો બધાને થઈ ગઈ, હવે ગ્રોથ કયો? હવે ગ્રોથ આપણા ઇમોશન, આપણો મેન્ટલ ગ્રોથ, આપણો સાયકોલોજીકલ ગ્રોથ, એને માટે આપણે આ બ્રીધિંગ ચાલુ રાખીએ. આપણે સામાન્ય માણસ, સંસારી માણસ, આપને બહુ ટાઈમ ફિલોસોફી કરવાનો ના મળે, આપને બહુ ટાઈમ યોગ માટે કરવાનો ના મળે, પણ આપણે બ્રીધિંગ તો બધા કરી શકીએ છીએ. જો ખોટું કરી શકીએ તો ખરું બી કરી શકીએ. તો ભગવાનનું આપેલું બ્રીધિંગ જે હતું, જે ભૂલી ગયા, તે ફરી વાર આપણે ચાલુ કરીએ. એ કારણસર આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ શરૂ કરીએ. આ બ્રીધિંગ મિનિટના 12 વખત થઈ શકે તો તે રિધમ કહેવાય. બ્રીધિંગ જો ચાલુ રહે, જો 24 કલાક ચાલુ રહે, સમય લાગશે 6 મહિના 12 મહિના, પણ જો આ બ્રીધિંગ 24 કલાક ચાલુ રહે તો એની જે રિધમ છે એ રિધમ મગજને બહુ જ શાંત રાખે છે. ક્રોધ નહીં આવે, હવસ દબાય, ઊંઘ ઓછી રહે, ભૂખ ઓછી રહે અને તંદુરસ્તી સંપૂર્ણ રહે. શરીરના બધા રોગો આસ્તે 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 નીકળી જાય. અને જો ચાલુ રહે આ બ્રીધિંગ તો આમ માંથી હરેક રોગ દૂર થઈ જાય, નિર્મલ થઈ જાય. આ મગજ ભટક તો ઓછું થાય. જ્યારે મગજ ભટક તો ઓછું થાય છે ત્યારે ભગવાનનો કાયદો શું કહે છે? તમે રેલવેના પ્લેટફોર્મ પર ઉભા હો, એક ફાસ્ટ ટ્રેન જતી હોય તો પેલી બાજુ ભાગ્યે જ કઈ દેખાય, બારીમાંથી જરા જરા અજવાલું દેખાય પેલી બાજુનું. એ ટ્રેન પછી જરા 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 ધીમી થતી જાય તો પેલી બાજુનું થોડું જાસ્તી દેખાતું જાય. જયારે ટ્રેન વધારે ધીમી થાય ત્યારે તમને વધારે સારું પેલી બાજુનું દેખાતું જાય. તમે આ કિનારે છો, પેલા કિનારે નું આસ્તે આસ્તે દેખાવા માંડે. આ એક ખૂબી છે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ, જેને માટે ઋષિ મુનિઓ હિમાલય પર કઈક વર્ષો વેદે. આપણે સામાન્ય માણસો હિમાલય પર તો કાં જઈશું, પણ આ બ્રીધિંગ કરવાથી સામે કિનારેનું આસ્તે આસ્તે દેખાવા માંડશે. તમને જયારે જયારે પ્રોબ્લેમ આવશે
ત્યારે તમે શાંતિથી બેસીને થ્રી સ્ટેપ બ્રીધિંગ કરશો, તમને જવાબ મળશે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. આ બ્રીધિંગ કરીને અજમાવી જવાનું છે. તમને બીજું કાંઈ પણ ના કરવું હોય, તમને રિફાઇનિંગ પણ ના કરવું હોય તો ભલે, પણ થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલુ રાખજો. એનાથી તમને બધું જ મળી રહેશે. કોન્શિયસલી 5 મિનિટ બેસીને કરજો, 2-3 અઠવાડિયા પછી 10 મિનિટ બેસીને કરજો, બીજા 2-3 અઠવાડિયા પછી 15 મિનિટ બેસીને કરજો. જયારે 15-20 મિનિટ તમે શાંતિથી બેસીને આ બ્રીધિંગ કરશો, ત્યારે તમે કંઈક અનુભવશો, અને એ તમારો અનુભવ રહેશે, યોર ઓન એક્સપિરિયન્સ. પછી રાતે ટેપ મૂકીને બ્રીધિંગ કરતા કરતા સૂઈ જશે. નેચરનો શું કાયદો છે, જયારે જાગ્રત હાલતમાંથી આપણે નિંદ્રામાં જઈએ તે વખતે જે બી આપણે કરીએ એ હેબિટ ફોર્મ થાય છે. એટલે એ હેબિટ ફોર્મ કરવાને માટે મહિનાઓ, 2 મહિના 3 મહિના ટેપ મૂકીને બ્રીધિંગ કરીને સુઈ જાઓ. દિવસે બી તમારી બ્રીધિંગ ઓટોમેટિક ચાલશે, રાતે ઊંઘમાં બી બ્રીધિંગ ઓટોમેટિક ચાલશે. જિંદગીમાં નોર્મલી આપણે કંટ્રોલ કરીએ છીએ. કંટ્રોલ એટલે વીકનેસ. કંટ્રોલ કર્યા વગરનું જીવન એ સરળ જીવન, ગંગા વહી જાય છે. આપણું જીવન વહી જવું જોઈએ, એમાં કંટ્રોલ આવવા ના જોઈએ. એ જો એવી રીતે સરળ જીવન જીવવું હોય તો 3 સ્ટેપ ચલાવ્યા કરો. એક વખત રસ લાગશે પછી ભૂલશો જ નહીં, ચાલ્યા જ કરશે. આ પહેલા 3-6 મહિના જ થોડી મહેનત કરવાની છે, પછી નહીં. તમને જો મેડિટેશનમાં બેસવાનો શોખ હોય, મેડિટેશન આમ તો થતું નથી, મગજ ભટકે એટલે મેડિટેશન થાય નહીં, પણ 3-6 મહિના 3 સ્ટેપ બ્રીધિંગ પર કાબુ મેળવ્યો પછી એ બેસો મેડિટેશનમાં, તો તમને કંઈક ફરક માલમ પડશે. જોવાનું થવું છે, વધારે જોવાનું થવું છે.